તારીખ 20/5/1992 શ્રી દ્રવ્યદ્રષ્ટિ પ્રકાશ બોલ નંબર 292 293 અને 294 પર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 124
જીતની તીવ્ર પીપાસા ઉતના જલ્દી કામ હોતા હૈ કેટલો સંક્ષિપ્ત કર્યો છે કે જીવને પોતાને પોતાના આત્મસુખની તૃષા લાગવી જોઈએ પીપાસા એટલે તૃષા પોતાને સુખી થવાની જો પણ તૃષા ન હોય તો પછી કોઈ પ્રયત્ન સુખી થવાનો યથાર્થ રીતે બની શકે નહીં એટલે ખરી વાત એ છે આ સુખનું જીવને પ્રયોજન છે સ્વભાવ સુખમય હોવાથી જીવને સુખનું પ્રયોજન છે પણ એ સુખ એણે દુઃખમાં કલ્પ્યું છે અથવા જ્યાં સુખ નથી એવા પૂતગળમાં કલ્પ્યું છે અને તેથી સુખની પ્રાપ્તિ થવાને બદલે જીવને દુઃખની પ્રાપ્તિ થાય છે જો આત્મિક સુખને ખરેખર તૃષા લાગી હોય તો કામ થાય અને જેટલી તીવ્ર તૃષા લાગે એટલું કામ જલ્દી થાય જેટલી મોડી તરસ એટલું કામ મોડું આ સ્વભાવગત જીવના સ્વભાવગત વાત છે આમાં ન્યાય કે લોજિક કે ગણિતનો વિષય નથી સ્વભાવગત વિષય છે આ કે જીવનો સ્વભાવ જ સુખ છે એટલે એને સુખની તૃષા લાગવી જોઈએ જેને હજી સુખી થવું નથી આત્મિક સુખને જેને તરસ લાગી નથી હવે બીજું પડખું વિચારીએ આપણે તો એનો અર્થ કે એને હજી દુઃખી થવું છે અનર્થિત જે નીકળે છે એમાંથી હજી એને દુઃખી થવું છે તો જેને પોતાને દુઃખી થવું હોય એને કોણ સુખી કરી શકે ને ધણીનો કોઈ ધણી આ જગતમાં નથી આ સીધી વાત છે એટલે બહુ ટૂંકામાં ટૂંકી આ વાત છે શ્રીમદજીએ પૂછ્યું કે એમના સગા હતા ના મુમુક્ષુ હતા કંઈ સગા થતા આવેલા એમને ત્યાં જ ઉતર્યા મુંબઈમાં સગાઓ એટલે ઉતરવાનો અધિકાર એટલો તો પુણ્યયોગ થઈ ગયો ને એટલે એટલો અધિકાર હોય છે પણ મુમુક્ષુ હતા એમના પોતે માન હતું શ્રીમદજી પ્રત્યે પણ ઓળખાણ છે ને ઓગે ઓગે બધું બીજા માને એટલે બીજા ઘણા બહુમાન આપે એટલે આ પણ લોલમાં લોલ કરે આખો દિવસ ઉયો ગયો કાંઈ તત્વ ચર્ચા કાંઈ આત્માની વાત કાંઈ નીકળી એમને વિકલ્પ થયો સૂતા સૂતા તે આ બિચારા આવ્યા છે પણ કાંઈ એને મળે એવી કાંઈ વાત તો થઈ નથી એને કાંઈ હિત થાય એવી કોઈ વાત થઈ નથી એ પૂછતાય નથી આપણે કાંઈ નહીં આપણે એને તૃષા લગાડો એથી કેમ તૃષા તરસ લાગે છે કે શું પૂછું તરસ લાગે છે કે પૂતા પૂતા પૂછું રાત્રે 9-10 વાગી ગયા છે તો પણ બાપુ આપણે તો ચોવિયાર કરી લીધો કે જેમાં હશે હારે અને ચોવિયાર કર મારી લીધો હોય આપણે તો કે ચોવિયાર કરી લીધો કે હવે આપ હવે કેમ આપ પૂછો છો કે આપ તરસનું કેમ પૂછો કે તો કે કાંઈ નહીં સુઈ જાઓ કે શું કીધું કાંઈ નહીં કે એટલે વાત આપણે લંબાવી નહીં કે આ સમજતા જ નથી કે એટલે સંકેત કર્યો કે કાંઈ સુખની તૃષા છે, જ્ઞાન પીપાસા છે તો વાત કરીએ, પણ ઓલા રૂઢીમાં તો ચોવિહાર કરે, પછી પાણી પીવાય નહીં રાતે. એટલે જવાબ એવી રીતે જ આવ્યો, શું આપને કાંઈ હજી અંદરથી ભૂખ લાગી? એ પ્રસંગ એમ સૂચવે છે કે એમના વિશે જે અફવા હતી કે રાત્રે ભોજન કરતા હતા એ વાત ખોટી ઠરે છે. એ અફવા જે સંપ્રદાયના સાધુ લોકો છે એ ગરાગી બીજાની દુકાને ચાલી ન જાય એવી કે પછી આમાં આમો ચોર છે ને અપ્રમાણિક છે ને ભેળસેળ કરે છે ને પછી વેપાર તો શું, વેપારમાં તો શું ચાલે? સ્પર્ધા જેવું લાગે ને. પણ એ પ્રસંગ એમ બતાવે છે કે એમનો બાહ્ય વ્યવહાર પણ શુદ્ધ જ હતો, વેપારમાં જેટલી પ્રમાણિકતા હતી એવી જ રીતે એમનો બાહ્ય વ્યવહાર, રહેણી કરણી ખાણી પીણી શુદ્ધ જીવન હતું, વ્યવહારિક જીવન પણ ઘણું શુદ્ધ હતું. ચોથામાં એ પ્રશ્ન આત્મજ્ઞાન માટે પ્રતિબંધક નથી, પણ સામાન્ય રીતે જન સમાજમાં જે કોઈ રૂઢિ જે રીતે થઈ ગઈ હોય એને મુમુક્ષુ કે જ્ઞાની જાહેર રીતે અવગણીને પ્રવૃત્તિ ન કરે. કેમકે લોકોને, જે લોકો તો કાંઈ લાંબુ સમજતા નથી, જે થોડું સમજીને થોડું સમજે છે ને એને નજીક લાવવા જોઈએ, એને એને આવા વ્યવહાર માત્રથી દૂર થઈ જાય. એને બગાડવા આવે તો શું કરવું કે રાત્રે ખાય છે એમ કયો? જાહેર કરો એના માટે, અફવા ચલાવો કે રાત્રે ખાય છે, એટલે આમ જતા બંધ થઈ જાય સામાન્ય. એટલે એ બધું રાજનીતિનો વિષય થઈ ગયો, એ બધો રાજનીતિનો વિષય છે. ગુરુદેવ મોટરમાં બેસતા થયા એટલે સોનાની થાળીમાં જમે છે, શું લાંબી લાંબી વૈભવશાળી મોટરમાં બેસે છે, સોનાની થાળીમાં જમે છે અને બદામ પિસ્તાનો શેરો ખાય છે રોજ. એરોપ્લેનમાં ફરે છે, બદામ પિસ્તાનો શેરો ખાય છે, શું બદામનો શેરો ને પિસ્તાના પાપડ, શું અને સુગંધી તેલોનું માલિશ કરે છે. જુઓ કેવું તેજ કરે છે એમનું તાલ ફૂકે. ચલાવતા હતા લોકો, અફવા ચલાવતા હતા. જે ભાઈઓ અત્યારે આવતા થયા છે ને તમારા સંપ્રદાયમાંથી, તમારા સંપ્રદાયમાંથી અહીંયા આવતા થયા છે ને, એ કહેતા હતા કે મને મારા નામ કહેતા હતા, સોનગઢ જવાય જ નહીં, નહીતર પાલિકાના જઈએ અમે રસ્તામાં આવે અમારે તો કે. પણ મહારાજ અમે કહે કે જ્યાં જતા નહીં હો કે આ બધું ત્યાં એવું ચાલે છે કે ભાવનગરમાં મોટર દેખાડે, જો કેવી મોટર છે કે ફ્લિમ આઉટ હતી ને. પછી પણ બાકીની વાતની ખાતરી થઈ જાય, મોટર દેખાડે ને એમાં પછી મુમુક્ષુ ગાલીચો અંદર નાખી દીધો હોય, નાખે ન નાખે શું કે કેવું વૈભવશાળી જીવન છે કે. તો બાકીની હાથ પાથ ખોટી હોય ને એ ઓલાને બેસી જાય. એ રાજનીતિનો વિષય છે આખો, જનસમાજને ગુમરાહ કરવાનો રાજનીતિનો એક વિષય છે ને. એ બધું બધા કાળે એવું ચાલતું જ હોય છે, શું ખુદ ઋષભદેવ ભગવાનનું સમોસરણ રચવાનું હતું ત્યારે એમના પુત્ર મહાવીર ભગવાનનો જીવ મરીચી કુમાર એને કીધું વિતરાગ ને ન હોય આવા ઠાઠ કે શું કે આવા ઠાઠ વિતરાગ ને ન હોય કે તો છળ તો ગમે ત્યાંથી પકડાય છે એને છળ પકડવો છે એ તો ગમે ત્યાંથી છળ પકડે શું બધું એવું ચાલે છે દુનિયામાં માણસને આત્મહિતનું લક્ષણ ન હોય તો એનું કાળજું ઠેકાણે ન રાખે એવા નિમિત્તો પણ થાય હોય છે ખરા નહીં હાચાને અમે ખોટા શિંગડા ફરાવનારા ઉપાદ છે શુભ શુભ નહીં સત્યની સામે અસત્ય શિંગડા ફરાવનારા ઉભા જ હોય છે બધા એને ઉભા હોય છે એકને નહીં ઋષભદેવ ભગવાનથી શરૂઆત થઈ ગઈ છે હોય જ તે હંમેશા હા એમનું નામ એમનું નામ વધારે જાહેરમાં મોટું કર્યું એમ તમારા જૈન મંદિર ને તમે સોનાથી મેળ્યું છે સોનું તો ઘણું દેખાય નિજ મંદિર માં તો સોનું ઘણું દેખાય છે વરખ લગાડેલા છે ને સોના સોનાનું મંદિર બનાવી નાખ્યું છે કે હા હવે જે જૂના મંદિરો છે ત્યારે ખંડેર થવા માંડ્યા છે તો આ સોનાનું મંદિર અહીંયા થોડીક શોભા ઓછી હોય તો શું વાંધો પૈસા ત્યાં લગાડો ને એમ કે એ બચાવવાને મંદિરો કેમ એ બચાવતા નથી ને અહીંયા પૈસા લગાડી દો એમ આમાં માણસનું કોઈનું મગજ કેમ કામ કરે કોઈનું મગજ કેમ કરે આ તો તુંડે તુંડે મતિર ભિન્ના જેવું છે એને થોડાક દેવાતા ને જીર્ણોધર્મ એટલે લઈ જાઉં થોડા અમે ક્યાં ના પાડીએ છીએ અમારે તો એ કરવું છે ને આ કરવું છે આ કરવું છે ને આ નથી કરવું હોય તો વાંધો હોય લઈ જાઉં થોડાક જીર્ણોધર્મ દેવ ગુરુ સે કુછ લેના નહીં હૈ શું કે છે ભગવાન પાસેથી કે ગુરુ પાસેથી કાંઈ લેવાનું નથી જો કે એ તો છે તે નિષ્પરિગ્રહી એ પોતે તો નિષ્પરિગ્રહી છે કે જોતું હોય તો ત્યાંથી કાંઈ મળે એવું તો અમથું નથી ઉનકે સ્વરૂપ કો દેખ કર શું એમના વિતરાગી સ્વરૂપને જોઈને મેં ભી ઇનકી જાતિ કા હું એસા જાનને મેં આતા હૈ એની પાસેથી બીજું કાંઈ લેવાનું નથી પણ એમને જોઈને એ જાતિનું પોતાનું સ્વરૂપ છે એમ જણાય છે મને તો લેના દેના કુછ નહીં દૂસરે કે સાથ લેન દેન કા સંબંધ હી નહીં હૈ બીજા પાસેથી લેવાતું દેવાતું નથી ખરેખર તો પુણ્ય યોગ પ્રમાણે ફેરફાર થાય બાકી લઈ શકે દઈ શકે એ કોઈ અધિકારનો વિષય અશુદ્ધ પર્યાય કા દૂસરે કી ઓર લક્ષ જાતા હૈ ઇતના હી હૈ અશુદ્ધ પર્યાય છે બીજા બાજુ લક્ષ જાય છે આને દઉં તો ઠીક આનું લઈ લઉં તો ઠીક એ અશુદ્ધતા છે પર્યાયની એથી કોઈ કાંઈ લેવા દેવાનું કાર્ય આત્મા કરી શકે છે એ વસ્તુની સ્થિતિ નથી અશુદ્ધ પર્યાય કા દૂસરે કી ઓર લક્ષ જાતા હૈ ઇતના હી નહીં ઇતના હી હૈ किंतु दूसरे से लेन देन का संबंध नहीं है, लेवा देवा संबंध बनी सकते नहीं, कर सका तो नहीं, आ वस्तु स्वरूप निरूपण है। કેમ કે દરેક દ્રવ્ય પોતાનું કામ કરે છે, જીવ પણ શુદ્ધ શુદ્ધ પર્યાયને કરે, એથી આગળ જઈને કંઈ કરી શકે નહીં, લેવા દેવાનું કંઈ કરી શકે નહીં। जो पर्याय जिस काल में होने वाली है तभी होती है, मुनि दशा भी सहज होती है, पहले भावना होती है, मुनि दशा आएगा पहला, मुनि थवाने पहले भावना होती है, लेकिन अभिप्राय की पहले प्रधानता करो। આપણે વાત થઈ હતી સુગાનીજી મુખ્યપણે અભિપ્રાયના દ્રષ્ટિકોણથી ચર્ચા કરતા હતા, સૌથી પહેલા સમજણનું કામ સાચો અભિપ્રાય ઘડવું તે છે, જે આપણી સમજણની રોજની ક્રિયા છે, સમજવા માટે આપણે સાંભળીએ, સમજવા માટે વાંચીએ, સમજવા માટે વિચારીએ, સમજવા માટે ચર્ચા કરીએ, તો એનું એમાંથી મુખ્ય કાર્ય શું કરવું કે સાચો અભિપ્રાય ઘડવો। અભિપ્રાય સાચો ઘડાય તો દર્શનનો મંદ થઈને સમ્યક દર્શન ઉત્તમ સમ્યક દર્શન થાય, અને તો સ્વરૂપ આચરણ ચારિત્ર પ્રગટ, આમ દર્શન જ્ઞાન ચારિત્ર સાચી હકીકત જગતમાં હોય જ છે, સાચી હકીકતનું અસ્તિત્વ જગતમાં હોય છે, શોધી કાઢવું એ પોતાની ફરજ છે, શું સત્યને શોધવું એ પોતાની ફરજ છે। અમારે સાગરથી બહુ શ્રીમંત માણસ આવતા હતા, ભગવાન દાસ શેઠ કરીને કરોડપતિ માણસ આવતા હતા, એ લગભગ એવી વાત કરતા હતા, મહારાજ મોટી ઉંમરમાં આવ્યા અહીંયા વૃદ્ધાવસ્થામાં, ક્યાં કરે, અબ તક કોઈ સચ્ચા સમજાને વાળા નહીં મિલા હમકો, ક્યાં બોલે, અભી આપ હમકો સચ્ચા સમજાને વાળા મિલા, પહેલે કોઈ મિલા હી નહીં, કે તો કે પહેલે નહીં મિલા ઇસકા મતલબ કે અમારા કોઈ દોષ નહીં હૈ, ક્યાં જીવને પોતાનો દોષ સ્વીકાર કરવો ગમતો નથી, વાત ઠીક છે, પણ ન્યાલભાઈ તો ઘણા ને કહે છે, તમારા જેવા કેટલાય ને કહે છે, પણ કે બધા થોડા માને એનું માન્યું એટલો તમારો ગુણ એમ, જ્યાં સુધી આપણે સાચી શોધ નહોતી કરી ત્યાં સુધી આપણો દોષ છે, ખોટું સમજાવનારનો નહીં, કેમ આપણે એને ક્રોસ એક્ઝામિન ન કર્યા, એની પરીક્ષા કેમ ન કરી, કે મહારાજ તમે વાત આમ કરો છો પણ આનું શું છે, આ ભગવાનને અલંકાર જોવો છો ને આ વાણિયાને નામ કેમ પાડતા નથી, શું ભગવાનને હીરા જડિત સોનાનો મુગટ પહેરાવ્યો છે વિતરાગને, એ આ વાત શોભે છે, તમને પહેરાવી જોઈએ ને, મહારાજને પહેરાવ્યા હોય તો, કે ભગવાન તો મુનિમાંથી જ થયા ને, દીક્ષા લીધા પછી ભગવાન થયા કે દીક્ષા લીધા વિના ભગવાન થયા હતા, તો દીક્ષાધારીને પહેરાવે જોઈએ, કેવું લાગે, તો એટલી કોમન સેન્સ કોઈમાં નથી, પાણીમાંથી પૂરા કાઢે છે આ વાણિયા બધા, એટલી સ્થૂળ બુદ્ધિ નથી કોઈના માં, અમને તો 20-25 વર્ષથી સાચું સાંભળવા મળ્યું, પણ હવે શું અમે હજી સુધર્યા નહીં. વિચાર તો એ કરો પોતે ક્યાં છે, બીજા બીજા નહીં અને આપણે ક્યાં માથે આવવાની છે કઈ શું. લોકો ન મારે તો એટલું તો સમજે કે લાગે છે કોઈ પાગલ મારે શું એવા વેશમાં ભગવાન ને રથયાત્રામાં બહાર કાઢે. અમારે થયું 2-3 વર્ષ પહેલા પીતાંબરના એના જે સંઘ છે ને એના મુખિયાઓ આવ્યા હતા. રાત્રે 12 વાગે ડોરબેલ મારીને મને જગાડ્યો, મને કે ભાઈ આપણે મહાવીર જયંતિ આવે છે અને બધા સાથે આપણે રથયાત્રા બધા ત્રણેય ફિરકાઓ બધા સાથે રથયાત્રા કાઢીએ, કાંઈ વાંધો નહીં. ઓકે, પણ તમારા જે તમારો જે રથ હોય અને ગાડીઓ હોય એમાં કાંઈ કાંજી સ્વામીનો ફોટો તમારે રાખવાનો નહીં. તમને કીધું પછી તો તમારે શું કરવું એ અમારે નક્કી કરવું પડે ને. અમારે શું કરવું એ જો તમારે નક્કી કરવાનું હોય તો તમારે શું કરવું એ અમારે નક્કી કરવાનું નહીં કે નહીં કે નહીં. તો કે ના, અમારામાં તમારા માથું નહીં મારવાનું. તો પછી તમારે અમારામાં માથું નહીં મારવાનું. તો કે ના, અમારે આ જરા વાંધો ઉઠ્યો છે કે આપણી રથયાત્રામાં કાંજી સ્વામીનો ફોટો ન જોઈએ. મેં કીધું તમારા વાંધાવાળાને કહેજો કે કાંજી સ્વામીનો ફોટો પહેલાં રહેશે અમારે. જો કાંજી સ્વામીનો ફોટો નહીં હોય તો કોઈ નહીં આવે, એકે નહીં આવે. કેમ કે અમારા મહાવીર ભગવાનને ઓળખનાર, મહાવીર જયંતિ હતી ને, મહાવીર ભગવાનનું સ્વરૂપ ઓળખાવનાર કાંજી સ્વામી છે. ગુરુ ગોવિંદ દોનો ખડે કિસકો લાગુ પાય કે બલિહારી ગુરુદેવ કી. શું એટલે અમારે તો કાંજી સ્વામી પહેલા છે, શું પછી મહાવીર ભગવાન છે. એ તમને સમજાય છે આ શ્લોકથી કીધું? એને અમને સમજાવ્યું મહાવીર સ્વામી એટલે કોણ, એટલે એ તો પહેલા હશે. તમને પોસાય તો હા પાડો, નહીં તો તમે તમારા ઘરે અમારી રથયાત્રા જુદી નીકળશે. શું એમાં કહી દીધું કે તમે બધા બુદ્ધિવાળા તો ઘણા છો, બીજાના ઘરમાં ડાપણ કરવા જાઓ છો, પણ તમારા ઘરનું ડાપણ તો સમજો કીધું. કે આ કપડાં પહેરાવેરા વિના દાગીના પહેરાવીને બહાર કાઢો છો તો તમે નીકળો જો એવી રીતે બજારમાં ખબર પડે. કોમન સેન્સ નથી કીધું તમારા લાખો માણસોમાંથી કોઈને કોમન સેન્સ હોય એવું દેખાડી દો. મને કીધું ચૂપ થઈ ગયા બધા. શું જો મારે તો કાંઈ બાપનો ધર્મ નથી આ. શું કીધું? નહીતર તમને એમ થાય કે ભાઈ એના એનો કુલ ધર્મ છે ને એટલે પક્ષપાત કરે છે. મારે તો આ બાપનો નથી ને આ બાપનો નથી. શ્વેતાંબરે બાપનો ધર્મ નથી ને દિગંબરે બાપનો નથી. સાચી વાત આ છે કીધું. એટલે તમને કહું છું શું શું જવાબ કોઈ દે તો બીજા.
ઘણા દોષ છે એવા, એક નહી સંખ્યાબંધ દોષ છે. મેં તો કમ્પેર નથી કર્યું, પણ કોઈ વાત મૂળ રાખી હોય પણ પછી ભેળસેળ કર્યું એના ઉપર વિશ્વાસ કેટલો મૂકવો? આપણને જ્યારે ખબર પડી કે ભાઈ આ માલ ભેળસેળ વાળો વેચે છે, પછી આપણે જેને ચોખ્ખો માલ લેવો છે એ દુકાને શું કરવા ચડવું? કંઈ કારણ ખરું, જરૂર ખરી કાંઈ એ વાતની? આપણે જ્યારે જાણીએ છીએ કે ભાઈ આણે 5 ડબ્બા શુદ્ધ ઘીના લીધા છે અને 2-4 ડબ્બા એણે વેજીટેબલના કારખાનેથી પણ સીધા મગાવ્યા છે, શું હવે એની દુકાને કે ઘરે શું કરતો હશે એ જાણે, પણ હવે એણે લીધા છે એ આપણી નજર સામે વાત છે. પછી આપણે શુદ્ધ ઘી જોવું હોય તો એની દુકાને જવાની જરૂર શું? સીધી વાત છે, શું? માણસ એક વખત જુઠ્ઠું બોલે પછી એના ઉપર વિશ્વાસ કેવી રીતે રહી? એના ઉપર વિશ્વાસ કેવી રીતે રહી? ભલે એક વખત જુઠ્ઠું બોલે, આમાં શું છે? એ સવાલ નથી, ઇન્ટિગ્રિટીનો સવાલ છે. વેન ધ ઇન્ટિગ્રિટી ઇઝ ડાઉટફુલ, શું વાત ખલાસ થઈ ગઈ. પછી કોર્ટના કેસની અંદર પણ જે ક્રોસ એક્ઝામિનેશન થાય છે એમાં એક જગ્યાએ માણસ ખોટો છે એમ પકડાય એટલે ઇઝ અ લાયર, પછી બીજી બધી વાત માનવામાં નથી આવતી. આ જજમેન્ટનો નીતિ છે, જજમેન્ટ લેવાની આ એક નીતિ છે, શું? ન્યાય કરવાની આ નીતિ છે, ન્યાય તોડવાની આ નીતિ છે. કે એક જગ્યાએ માણસ ખોટો છે એમ પકડાઈ ગયો કે આ સરાસર ખોટો છે, એટલે બાકીની વાત સાચી માનવાની જરૂર નથી હવે એને, કેમ કે ઇન્ટિગ્રિટી ઇઝ ડાઉટફુલ. આખો વાંચી આપણે, શું મુદ્દો શું છે એ બોલનો મેં નથી જોયું. જો પર્યાય જિસ કાલ મેં હોને વાલી હૈ તભી હોતી હૈ, મુનિ દશા ભી સહજ હોતી હૈ, પહેલે ભાવના હોતી હૈ લેકિન અભિપ્રાય કી પહેલે પ્રધાનતા કરો, પીછે યોગ્યતા પ્રધાની હો જાઓગે, જો પર્યાય જબ હોને વાલી હૈ તબહી હોતી હૈ, અપન તો જ્યાં બેઠે હૈ વહાં કુછ કરના કરાના નહીં હૈ, અપન તો બંધ ઔર મુક્તિ દોનો સે રિલીજ હૈ. આમાં એક બોલની અંદર 2-3 વાત લીધી છે. એક તો પર્યાય દ્રષ્ટિ છોડાવવી છે, એક તો પર્યાયનું કરતા કર્મ પણ છોડાવવું છે, અને અભિપ્રાયની પ્રધાનતા, ભાવના પ્રધાન કરતા અભિપ્રાય પ્રધાન થઈ જાય, એ એક સિદ્ધાંતિક વાત પરિણામના વિધિ વિશે કરી છે એમણે. એટલે એક બોલમાં ઘણી વાતો એમણે સાંકળી લીધી છે. જે પર્યાય જે કાળમાં થવા વાળી છે તે થાય છે, એક સિદ્ધાંત એવો છે કે પર્યાયની ચિંતા મટાડે. જો એ સિદ્ધાંત સમ્યક પ્રકારે સમજાય તો પોતાની પર્યાય કરવા સંબંધીની જે ચિંતા છે એ બધી ચિંતા ખલાસ થઈ જાય, પર્યાયનું કરવા પણ હવે એની મુક્તિ કરવી છે એ વાત પણ એક વાર ભૂલી જાય, શું? એટલે એ તો એમણે ક્રમબદ્ધ પર્યાયનો સિદ્ધાંત લઈ લીધો. હવે એમ કહે છે કે મુનિ દશા પણ સહેજ થાય છે અને મોક્ષ દશા પણ સહેજ થાય છે. ભાવના પહેલા થાય છે, સામાન્ય રીતે પરિણામના ક્રમમાં પહેલા ભાવના થાય અને પછી અભિપ્રાય થાય છે, તો પણ પ્રધાનતા અભિપ્રાયની હોવી જોઈએ. જો અભિપ્રાયની પ્રધાનતા થઈ જશે તો જેવી ભાવના છે એવી તમારી યોગ્યતા થઈ જશે. આમ કહેવું છે, તમારી ભાવના હશે અને જો અભિપ્રાયની પ્રધાનતા નહીં આવે તો ભાવના પ્રમાણેની તમારી યોગ્યતા નહીં પ્રાપ્ત થાય. જો કે યથાર્થ ભાવના હોય એને અભિપ્રાય એવો ઘડાઈ જાય છે અને યોગ્યતા પ્રધાન થાય છે, પણ યથાર્થ ભાવના કહેવી કોને? અત્યારે તો જેને ભાવના થાય એમ પોતે તો એમ જ માને કે મને તો યથાર્થ જ થાય છે ભાવના, એટલે એની ભૂલ ન થાય એટલા માટે, એવી ભૂલ ન થાય એટલા માટે અભિપ્રાયને સમજી લ્યો કે અભિપ્રાયની પ્રધાનતા થઈ કે નહીં, તો તમારી ભાવના પણ બરાબર અને તમારી યોગ્યતા પણ અભિપ્રાય અનુસાર થઈ જશે. ક્રમશઃ થશે પણ થઈ જશે, નહીંતર ભાવના ઉપર છેલ્લી ભાવનામાં રહે અને એ ભાવના નિવૃત્ત થઈને અભાવના થઈ જશે, ભાવનામાંથી પછી અભાવના થઈ જશે. નિશ્ચિત થવું, પહેલું જ કામ અભિપ્રાય ઘડવાનું છે. આ વસ્તુ મુખ્ય થવી જોઈએ. આપણે હમણાં કોબા ગયા હતા, મને તો ત્યાં બહુ જ આ વિચારો આવ્યા છે. કોબા જે દિવસોમાં આપણે કોબા રહ્યા એ દિવસોમાં કે અહીંયા વૈરાગ્ય ભક્તિ ત્યાગ શાસ્ત્ર સ્વાધ્યાય આમ બધા પડખાથી તો ધ્યાન ધ્યાન બધું લેતા હતા, જે ભૂમિકા બહારનું છે આમ તો, પણ આવા બધા પડખા તો ઠીક ઠીક પ્રમાણમાં હતા. પરસ્પરનો વ્યવહાર વાત્સલ્ય શું સારા પડખા હતા. ત્યારે આ વિચાર આવતો કે અભિપ્રાયની પ્રધાનતા થવી જોઈએ, અભિપ્રાય ઘડાવવો જોઈએ પહેલા બરાબર. આ બધું હોય એમ નહીં, પહેલા અભિપ્રાય બરાબર થવો જોઈએ. સુધી બહુ વિચાર આવ્યા છે. નહીં તો શું છે, આ બધું નિષ્ફળ જાય છે. જે માણસ એવી ભાવના છે તો ધર્મમાં આવે છે કે મારે કંઈક મારું આત્મકલ્યાણ કરવું છે, ત્યારે તો આવે છે આ ક્ષેત્રમાં. બાકી તો દુનિયાનું ક્ષેત્ર તો એ આત્મકલ્યાણ માટે તો કાંઈ છે જ નહીં, એમાં જગતના જ્ઞાનની પ્રવૃત્તિ હોય તો. અચ્છા, ત્યારે આત્મકલ્યાણ માટે આ ધર્મના ક્ષેત્રમાં કોઈ પણ સંપ્રદાયમાં જીવ જાય છે એને ઠીક પડે ત્યાં જાય, પોતાના કુળ સંપ્રદાયમાં જાય અને બીજે પણ જાય. એને કલ્યાણ કેમ કરવું એ ખબર નથી, એને વિધિની ખબર નથી, અને એને એને પ્રોસેસની ખબર નથી કે આમાં ક્રમથી કેવી રીતે પ્રોસેસ છે, પ્રોસેસનો અનુક્રમ શું છે, નહીંતર પ્રોસેસ છે જ નહીં. એ ખબર નહીં હોવાને લીધે ઉભાંગડે જે જે પ્રસિદ્ધ સાધનો છે એને અપનાવે છે. ત્યાગ તો કે ત્યાગ કરો, વૈરાગ તો કે વૈરાગ કરો, ભક્તિ કરો, શાસ્ત્ર સ્વાધ્યાય કરો, પૂજા કરો, વાત્સલ્ય કરો, પ્રભાવના કરો, શું ધ્યાન કરો, જપ કરો, તપ કરો, હં ધૂન બોલો, આત્મભાવનાની ધૂન બોલો, બે ત્રણ જાતની ધૂન જે બોલું છું. શું હવે જેટલા જેટલા બાહ્ય સાધન ગણાય છે ને એ બધાએ અપનાવે, બહિર્દૃષ્ટિએ પત્તો લાગે છે, અને જે આત્મકલ્યાણની ભાવનાથી કરે છે એ અભાવના સરવાળેથી ઊભી રહે, ભાવનામાંથી અભાવનાથી ઊભી રહે. તે બહુ વિચારી આવ્યા છે. એટલે તો એને ખોજ કરવી પડે છે. ખોજી જીવે વાદી મરે. વાત કરે ને તર્ક ઉઠાવીને આ તો પછી આનું શું, તો પછી આનું વાત કર, માં પહેલા ખોજ કર, તો સાચું શું છે, સત્યની શોધ કર. અને સત્યની શોધ કરવા માટે એક સત્પુરુષને શોધ, બીજું કાંઈ શોધમાં, પછી મોક્ષ સમ્યક દર્શન. ને મોક્ષ ન મળે તો મારી પાસેથી લઈ જશે. આવું કહેનારા એક સત્પુરુષ નીકળ્યા કે જેણે બધી વાતને સેન્ટ્રલાઇઝ કરી, કેન્દ્રિત કરી કે અહીંયા આવ્યા એક વખત, અહીંયા આવ સત્પુરુષ પાસે આવ. એનું કારણ કે અજાણ્યો છે, 56 જાતની વાતો આવે છે, હવે કોની સાચું માનવી, કેવી રીતે સાચું માનવી, અને એટલું સાચું ખોટું તારાવાણની બુદ્ધિએ ન હોય, તુલના શક્તિ ન હોય, વિચાર શક્તિ ન હોય. શું રસ્તો છે અજાણ્યો, કોઈ અહીંયા દેખાડે છે કે આ જો ચાર માર્ગે એમાં, ઓલો કે હું કહું સાચો, ઓલો કે હું કહ્યું સાચો, ચારેય રસ્તા જ દેખાય છે, સાચો કયો નક્કી કેમ કરવો, જઈને પાછો આવે તો આરું આયુષ પૂરું થાય છે, એટલે એ કરે એવું નથી, કરવું શું. તો કે એક સત્પુરુષને શોધ, એક સત્પુરુષને પહેલું કામ આ કરે. એક કામ બાકી રહ્યું છે, બાકી બધું કરી ચૂક્યો છે. સત્પુરુષને સુવિધા નથી, મળ્યા છે તો ઓળખ્યા નથી, બાકી બધું કરી ચૂક્યો છે. ચોક્કસ મળે, એનેથી જ રસ્તો મળે છે, એ ભાવનાથી જ રસ્તો મળે છે. પણ સાચી ભાવના હોવી જોઈએ. સાચીનો અર્થ શું? કે અકલ્યાણને ક્યાંય સંમત ન કરે. શું? ક્યાંય અકલ્યાણને સંમત ન કરે. આ સિદ્ધ વાત છે. એક ને બે જેવી પણ જેની પાસેથી ધર્મ માગવો, તેની ધર્મ પાયમાની પરીક્ષા કરવી. આ એમણે એક પત્રમાં સૂચના આપી છે. એક પત્રમાં એમણે આ સૂચના આપી છે. નહીતર શું કે જેની પાસે માલ જ નથી વેચે કેવી રીતે? તમે જાઓ શાક માર્કેટમાં અને એમ કહો કે મારે હીરાનો દાગીનો જોઈએ છે 5-25 લાખમાં, બતાડો કોઈ સારો હોય તો. ક્યાં જ બતાડવાનો હતો? એની ભાઈ 250 રૂપિયાનો માલ શું પીડ્યો છે? રીંગણા બટેટા શકરિયા, એ ક્યાંથી હીરાનો દાગીનો બતાડે? પહેલું એ જોવાનું. કૂવામાં હોય તો અવાડામાં આવે, કૂવામાં જ ન હોય તો અવાડામાં ક્યાંથી આવવાનો? માણસે જઈ જાયનો છે અથવા ખોટે રસ્તે હાલે છે, ખોટે રસ્તે ચડેલો છે. કેવી રીતે સાચો રસ્તો બતાવે? એનો એનો પુરુષાર્થ સત્ય ખોજવાનો જ હોય ને. એનો જે પુરુષાર્થ છે સાચું ખોજ કરવાનો પુરુષાર્થ હોય છે. એટલે એ ક્યાંય ખોટું સંમત ન કરે. આત્માને અહિત થાય એવી વાતમાં એ જરા પણ કરવું કરાવવું કે અનુમોદવું ઉભરીએ નહીં. આપણું કામ તો સાચું મળે. એટલે શું છે કે ભાવના તો એવી હોય છે કે કોઈ પણ ભાવના એવી હોય છે કે ભાઈ જલ્દીમાં જલ્દી જેની ભાવના હોય એને જલ્દીમાં જલ્દી પ્રાપ્ત થાય. અપ્રાપ્ત છે એની ભાવના થાય છે ને. તો જે દશા નથી પ્રાપ્ત થઈ એની મુનિ દશાની કે મોક્ષ દશાની ભાવના હોય છે. પણ વસ્તુ સ્થિતિ એ છે કે જે કાળે જે દશા થવાની છે તે કાળે તે દશા થવાની છે. શું ભાવ છતાંય ભાવના થશે ખરી? મુમુક્ષુને ભાવના થશે ખરી, જ્ઞાનીને ભાવના થશે ખરી કે મને અપૂર્વ અવસર એવો ક્યારે આવે? પણ અભિપ્રાય પ્રધાની પહેલા થાવ એમ કે છે. સાચો અભિપ્રાય ઘડીને એની મુખ્યતા કરી નાખો તો જેવી ભાવના છે ને એવી યોગ્યતાની પ્રાપ્તિ થશે. મારો કે મુનિ દશાની ભાવના છે તો મુનિ દશાની યોગ્યતા આવી જશે તમને. પણ અભિપ્રાય પહેલા એવો હોવો જોઈએ. જો આ જે સિદ્ધાંત છે ને બહુ સરસ ખ્યાલ આવ્યો. ગુરુદેવે એક સૂત્ર જે આપણને આપ્યું છે કે પૂર્ણતાને લક્ષ્ય શરૂઆત તે જ વાસ્તવિક શરૂઆત છે. હવે આ સૂત્રને આપણે અભિપ્રાયની દ્રષ્ટિએ જોયું છે. પડખો વિચારમાં આવ્યું અત્યારે. આ સૂત્રની તો આપણે ઘણી ચર્ચા ફરતી ફરતી કરી છે સોનગઢમાં. અહીંયા ઘણી ચર્ચા આપણે ચાલે છે આ સૂત્ર ઉપર. હવે આમાં જો અભિપ્રાય પહેલાં ઘડાઈ જાય છે. કેમ પહેલાં અભિપ્રાય ઘડાઈ જાય છે? કે જે જીવ હજી પહેલા સ્થાનમાં મિથ્યા દ્રષ્ટિને અજ્ઞાની થઈને વર્તી રહ્યો છે એને જે પૂર્ણ શુદ્ધતાની ભાવના કરી એમાં અભિપ્રાયની પ્રધાનતા દેખાય છે. કેમ કે 14 ગુણ સ્થાન બાકી છે પણ મારો અભિપ્રાય છે એ પૂર્ણ શુદ્ધ થવાનો છે. અભિપ્રાય વિરુદ્ધ કાંઈ પણ બને એટલે ઠેસ લાગે. ભાવનાને અભિપ્રાય એક હોવા જોઈએ. ઘરમાં શું બને છે? આપણા અભિપ્રાય વિરુદ્ધ થાય એટલે કેમ પિત્તો જાય છે? આપણા અભિપ્રાય વિરુદ્ધ થાય એટલે ગરમ થાય છે કે નહીં માણસ? એમ અભિપ્રાય છે એ એવી વસ્તુ છે, એના વિરુદ્ધ જે કાંઈ થાય એનો નિષેધ કર્યા વગર રહી જ ન શકે અભિપ્રાય વાળો જીવ, એનો નિષેધ જ કરે. જ્યારે જેને કલ્યાણ આત્મકલ્યાણ કરવું છે છતાં અકલ્યાણના પરિણામમાં કરવું કરાવવું અનુમોદવામાં નિષેધ ન આવે, તો એનો અર્થ કે એનો અભિપ્રાયમાં પોલ છે મોટી. વાત કરે છે આત્મકલ્યાણની, પણ અભિપ્રાય અકલ્યાણનો છે, પોલ છે મોટી અભિપ્રાયની. અભિપ્રાયનો વિષય જરાક વધારે ઊંડાણથી વિચારવા જેવો છે. આ વિષય થોડોક વધારે ઊંડાણથી મંથન કરીને વિચારવા જેવો છે કે આપણે જે પ્રવૃત્તિ પરિણામ જે સંજોગોમાં જે રીતે વર્તીએ છીએ એમાં અભિપ્રાય શું આપણો? એક નાના મોટા ઇસ્યુ ઘણા ઊભા થાય છે, બધું અભિપ્રાયની દ્રષ્ટિએ વિચારવું પડે કે પરમાર્થના કારણભૂત છે, પરમાર્થના કારણના કારણભૂત છે. આ અભિપ્રાય વિચારી શકે, બીજો ન વિચારી શકે. શું જેનો અભિપ્રાય શુદ્ધતાનો હોય છે, જેનો અભિપ્રાય શુદ્ધ હોય છે, એ શુદ્ધતાના કારણને અને કારણના કારણને, નિમિત્તને અને નિમિત્તના નિમિત્ત સુધી એવી રીતે વિચાર કરી શકે છે, ક્યાંય દોષિત નથી થતો. નહીતર એ ડાયરેક્ટ વાતમાં ભૂલ ન ખાય ને ઇન્ડાયરેક્ટ વાત આવે તો ભૂલ થાય. અભિપ્રાયની ભૂલ છે એ બહુ મોટી ભૂલ છે, ઘણી ભૂલનું એ કારણ થાય છે, અને અભિપ્રાયની ભૂલ થાય તો ઘણી ભૂલ ન થાય એવી પરિસ્થિતિ ઊભી થાય છે. અને સુગાનીજીની ચર્ચાનો જો તમે સરંગ સૂત્ર વિચારો તો એમને લગભગ ખુલાસા, મોટા ભાગની વાતોમાં એમનું સ્પષ્ટીકરણ અભિપ્રાય પ્રધાનતાથી આવી છે. એક બે જગ્યાએ આગળ તો ધ્યાન દોરેલું જ છે, પણ હજી પણ આવશે અભિપ્રાય પ્રધાનતાથી જ એમને કરવા આવ્યા છે. નહીંતર એમને એટલો બધો ચર્ચાનો મહાવરો નહોતો, પણ અનુભવ હતો એટલે જે બધા અભ્યાસીલ માણસો આવતા હતા સોનગઢમાં તો ચર્ચા કરવા, એમને બધો ઉત્તર અભિપ્રાય પ્રધાનતાથી આવ્યા છે. લગભગ એ આ ગ્રંથની થોડી વિશેષતા છે. એ બીજી વિશેષતાઓ છે, એમાં પણ આ એક વિશેષતા છે. એટલે તો કહું કે એક સત્પુરુષને શોધ, બીજું કાંઈ શોધમાં ટૂંકું કરી નાખ્યું. એક આત્મિક સુખની પ્યાસ હોવી જોઈએ, બીજું કાંઈ હોવું જોઈએ નહીં. ટૂંકું કરે છે કે નહીં? ટૂંકો રસ્તો બી છે, નથી એવું નથી કાંઈ. આ જરા વિસ્તાર કરીને